તારીખ 3/11/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 680 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 461
આજે અંતિમ તીર્થાદિનાથ ભગવાન શ્રી મહાવીર ભગવાનનું નિર્વાણ કલ્યાણક દિન છે. આજના વહેલી પ્રોઢે 2518 વર્ષ થયા. 2521 પૂરા છે. પાવાપુરીમાંથી એમનું ઉપર સિદ્ધાલયમાં સમ શ્રેણીએ સિદ્ધાલયમાં બિરાજમાન થવાનું બન્યું. અસંખ્ય દેવો આવીને ઇન્દ્ર સાથે આ ઉત્સવ ઉજવે છે અને અનેક ભવ્ય જીવોને મોક્ષ માર્ગમાં પ્રવેશવાનું આ કારણ બને છે. મોક્ષ માર્ગમાં પ્રવેશેલા અનેક ધર્માત્માઓને વિશેષપણે નિર્મળતાનું એ કારણ બને છે અને ગૌતમ સ્વામી જેવા વિશેષ પાત્ર જીવોને તો કેવળ જ્ઞાનનું પણ કારણ બન્યું. આ નિર્વાણ કલ્યાણક છે, કેવળ જ્ઞાનનું કારણ બનેલું. એ વિષય ઉપર પૂજ્ય બેનશ્રીએ કેટલાક વર્ષો પહેલાં આ જ નિમિત્તે થોડા વચનો કહેલા છે. આપણે એમાંથી થોડો સ્વાધ્યાય કરીએ. કેવળ જ્ઞાનમાં પરિણમતા હતા ત્યારથી કેવળ જ્ઞાન થયું ત્યારથી એટલે છેલ્લા 30 વર્ષ એમને કેવળ જ્ઞાન રહ્યું છે. એમનું છેલ્લા મનુષ્ય ભવનનું આયુષ 72 વર્ષનું રહ્યું. 30 વર્ષ સુધી તેઓ ગૃહસ્થ અવસ્થામાં રાજપદે બ્રહ્મચારી અવસ્થામાં રહ્યા. 30 વર્ષથી પછી દીક્ષા અંગીકાર કરીને 12 વર્ષ સુધી એમણે મુનિદશામાં રહ્યા અને ત્યાર પછીના 30 વર્ષ કેવળ જ્ઞાનમાં રહીને ફેલાયો. આમ 72 વર્ષનો એમનો ઇતિહાસ આ પ્રકારે છે. આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. દિવાળીને વહેલી પરોઢે આજે એમણે એક જ સમયમાં સિદ્ધાલયમાં ગમન કર્યું એમના આત્માએ અને અત્યારે ત્યાં પાવાપુરીની બરાબર ઉપર સિદ્ધાલયનું સ્થાન છે ત્યાં તેમનો આત્મા બિરાજમાન છે. ચૈતન્ય શરીરી ભગવાન કેવા છે? ચૈતન્ય શરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગી પદને પામ્યા. સંયોગી પદ હોય ત્યાં સુધી સકંપ દશા હોય છે, મન વચન કાયાને કંપન થાય છે અને સિદ્ધાલયમાં અકંપ દશાને ધારણ કરે છે અને અયોગી પદને પામ્યા પછી ત્યાં મન વચન કાયાનો યોગ નથી. ચૈતન્ય ગોળો આખો ચૈતન્ય પ્રદેશ આત્મા છે એ છૂટો પડી ગયો, બધા પૂતગળોથી છૂટો પડી ગયો. એક રજકણનો પણ સંબંધ હવે ત્યાં નથી રહ્યો. પોતે પૂર્ણ ચિદરૂપ થઈને ચૈતન્ય બિંબ રૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા છે પરિપૂર્ણ શુદ્ધ અવસ્થામાં. હવે કોઈ પણ ગુણની અંશ માત્ર પણ અશુદ્ધ અવસ્થા ત્યાં નથી, સંપૂર્ણ શુદ્ધ અવસ્થામાં સિદ્ધાલયમાં બિરાજમાન છે. હવે સદાય સમાધિ સુખાદિ અનંત ગુણોમાં પરિણમા કરશે અને પોતાનું જે પરિણમન છે સર્વ ગુણોનું શુદ્ધ પરિણમનમાં ત્યાં પરિણમન અનંત કાળ પર્યંત ચાલુ રહેશે. આજે ભરત ક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા. એક આ પ્રસંગનું પાસું એ પણ છે કે તેમનો જે વિરહ છે એ ભરતની અંદર થઈ ગયો. ત્યાર સુધી જે છેલ્લા 30 વર્ષથી એમનો સંયોગ હતો, અનેક ભવ્ય જીવોને એમને ઉપદેશથી દેશનાથી કલ્યાણ થતું હતું, એ પ્રસંગ પૂરો થઈ ગયો. તીર્થંકર ભગવાનનો વિયોગ થયો, વીર પ્રભુના આજે વિરહ પડ્યા અને ત્યારથી એમનો વિરહ ચાલે છે. એ અંતિમ તીર્થંકર હતા, પછી કોઈ તીર્થંકર થવાનો પ્રશ્ન રહેતો નથી. ઇન્દ્રોએ ઉપરથી ઉતરીને આજ નિર્વાણ કલ્યાણ નિર્વાણ મહોત્સવ ઉજવ્યો અને દેવલોકમાંથી ઇન્દ્રો પણ આવીને ઉત્સવને ઉજવે છે. એક અપેક્ષાએ ઉપર ગયા એટલે મહોત્સવનો પ્રસંગ છે. અકંપ દશાને પ્રાપ્ત કરી જે પ્રતિજીવી ગુણોમાં પણ અશુદ્ધિ હતી એ શુદ્ધિ ખલાસ થઈ ગઈ, પરિપૂર્ણ શુદ્ધ દશા થઈ, એ એક મહોત્સવનો વિષય છે. અને એમનો વિયોગ થયો એ પણ બીજું પાસું છે એ પ્રસંગનું, કે ત્યારથી એમની દેશના બંધ થઈ ગઈ અને એમનો ઉપદેશ સાંભળવાની જે લાભ હતો એ લાભ પણ પૂરો થઈ ગયો. દેવોએ ઉજવેલો તે નિર્વાણ કલ્યાણક મહોત્સવ કેવો દિવ્ય હશે! દેવોએ ઉજવેલો એમાં શું ખામી હોય? એમાં કોઈ ખામી એનો અસંખ્ય દેવો આવે છે, એને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળીને દિવસે દીપમાળા પ્રગટાવીને દીપોત્સવી મહોત્સવ ઉજવે છે. ત્યારથી આ દિવાળીના દિવસે દીવા કરવાનો જે રૂઢિ છે એ ત્યારથી ચાલુ થઈ છે. એવું જે દેવોએ ઉત્સવ ઉજવો એ અનુસાર આ રૂઢિ ચાલુ થઈ ગઈ છે. પછી અધ્યાત્મ દ્રષ્ટિએ એને એવી રીતે ઉતારવામાં આવે છે કે જે જીવ પોતાના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનના દીપક પ્રગટાવે છે તે ખરેખર દીપાવલીનો ઉત્સવ ઉજવે છે. જેને આત્મામાં અંધારું છે એને બહારના અજવાળા શું કામ કરે? એને બહારના અજવાળા કોઈ કામમાં નથી આવતા. આજે વીર પ્રભુ મોક્ષ પધાર્યા, ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી તરત જ અંતરમાં ઊંડા ઉતરી ગયા. જ્યાં એમનો વિયોગ થયો એ ભગવાનના સમોસરણમાં સર્વોત્કૃષ્ટ પદે બિરાજમાન હતા ગૌતમ સ્વામી, અને એમને જ પોતાના પ્રભુનો વિરહ થયો. અંતરમાં એકદમ વૈરાગ્ય પામીને ધ્યાનસ્થ દશામાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને વિતરાગ દશા પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પામ્યા. આત્માના સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારું, આત્માના ક્ષેત્રથી બહાર પર્યાય કોઈને નીકળે, આમ એમ કહેવાય કે એ સર્વગત જ્ઞાન છે, જ્ઞાન બધે પહોંચી વળે છે એમ કહેવાય છે. પણ એ પોતાના ક્ષેત્રમાં રહીને શું ક્યાંય બહાર જ્ઞાન જતું નથી. સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારું આશ્ચર્યકારક સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન તેમને પ્રગટ થયું ગૌતમ સ્વામીને. આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનાદિ અનંત ગુણોની અનંતપૂર્ણ પર્યાયો પ્રકાશી નીકળી, અને ગૌતમ સ્વામીના આત્મામાં પણ સર્વ પ્રદેશે જે અનુજીવી ગુણો હતા એ પૂરેપૂરા પ્રગટ થયા. દર્શન જ્ઞાન ચારિત્ર સુખ વીર્ય આદિ પ્રગટ થયા અને એ પણ પરમાનંદમાં બિરાજમાન થઈ ગયા. બારમા ગુણ સ્થાને જ્ઞાન અને આનંદ હોય છે, સુખ હોય છે, એના કરતાં વીર્ય હોય છે, એના કરતાં અનંત ગુણ વીર્ય 13મા ગુણ સ્થાનના પહેલા સમયે પ્રગટ થાય છે. આ ચૈતન્યનો ચમત્કાર છે. 12મા ગુણ સ્થાને જ્ઞાન સુખ, ભલે 12અંગનું જ્ઞાન હોય, ગણધરદેવ હતા, અંતર્મૂર્તમાં 12અંગની રચના કરે એવું 4 જ્ઞાનના ધણી હતા, પણ એ બધું જ્ઞાન અનંતમાં ભાગે હોય છે. 13મા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટ થાય તેનાથી અનંતમાં ભાગે છે. આનંદ પણ અનંતમાં ભાગે, સુખ પણ અનંતમાં ભાગે, પુરુષાર્થ પણ અનંતમાં ભાગે હોય છે. અત્યારે આ પંચમ કાળે ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનના વિરહ છે અને કેવળ જ્ઞાને સામાન્ય કેવળી મુખ કેવળી પણ કોઈ થતા નથી. તે ચતુર્થારો પૂરો થયો અને કેવળીઓનો કાળ પણ પૂરો થયો. ચતુર્થ કાળમાં જન્મેલા 3 મહાત્માઓ રહી ગયા એ પંચમ કાળની શરૂઆતમાં જ મોક્ષે પધાર્યા. એ ગૌતમ સ્વામી, કેમ કે આયુષ તો બાકી હતું, કેવળ જ્ઞાન થયું પણ આયુષ તો બાકી હતું, ઉત્તમ સ્વામી, સુધર્મા સ્વામી ને દંભુ સ્વામી. દંભુ સ્વામી ત્યાંથી ગયા, મથુરા થી ગયા, મથુરા ચોરાસી થી ગયા. ગૌતમ સ્વામી નવાદ ગુણાવામાંથી ગયા છે. બધા ક્ષેત્ર ત્યાં ત્યાં આજુબાજુમાં છે. અત્યારે કેવળ જ્ઞાની પણ નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં કદી તીર્થંકર નો વિરહ પડતો નથી. અહીંયા વિરહ પડે છે. હવે અહીંયા ઠેઠ 41 ને 42 ને 84 હજાર વર્ષ સુધી કોઈ કેવળ જ્ઞાની નહીં થાય. પછી ચોથો વારો શરૂ થશે, ઉત્સર્પિણી કાળમાં શરૂ થશે, ત્યારે પ્રથમ આદિનાથ મહાપદ્મ ભગવાન જે શ્રેણિક મહારાજાનો જીવ છે એ પહેલા આદિનાથ થશે. આવતી 24 પહેલા તીર્થંકર થશે, મહાપદ્મ નામના તીર્થંકર. પણ છેલ્લા તીર્થંકર ને પહેલા તીર્થંકર ને 84 હજાર વર્ષનો આંતરો પડે છે. બે, પાંચમો ને છઠ્ઠો વારો અને પહેલો ને બીજો, એકવીસ હજાર વર્ષના બધા આરા છે. છઠ્ઠો પાંચમો આવે પછી ચોથો શરૂ થાય. જયારે મહાવિદ્ય ક્ષેત્રમાં કદી પણ તીર્થંકર નો વિરહ પડતો નથી, સદાય ધર્મકાળ વર્તે છે. ત્યાં 20 તીર્થંકર તો સદાય હોય અને વિશેષ થાય ત્યારે બીજા પણ 160 તીર્થંકર ત્યાં વધારેમાં વધારે થાય છે. બધા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં હોય છે. ત્યાં સદાય ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન છે. હાલમાં શ્રી વિદ્ય ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં શ્રી સિમંદરનાથ વિચરી રહ્યા છે. સિમંદરનાથ ભગવાનને એટલા માટે સ્મરણ કર્યું છે કે પૂજ્ય બેનશ્રીને જાતિ સ્મરણ જ્ઞાન હતું અને એ લોકો ત્યાં ગુરુદેવને મિત્રો હતા 4-5, એ બધા ત્યાં સિમંદર ભગવાનના સમૂહ શરણમાં ભગવાનનો ઉપદેશ સાંભળવા જતા હતા. ત્યાંથી સીધા અહીંયા આવ્યા છે. બધા મનુષ્ય મટીને મનુષ્ય થયા છે. ત્યાંથી મનુષ્ય પૂર્ણ છૂટીને આયા મનુષ્ય ભાવમાં આવ્યા છે. ત્યાં સિમંદરનાથ વિચરી રહ્યા છે અને સમોસરણમાં બિરાજી દિવ્ય ધ્વનિના ધોધ વરસાવી રહ્યા છે. અત્યારે પણ ત્યાં દિવ્ય ધ્વનિનો ધોધ મારો ઉપદેશ ચાલે છે. એ રીતે અન્ય વિભાગોમાં અન્ય તીર્થંકર ભગવંતો, બીજા કુલ 20 તીર્થંકર ભગવંતો વિચરી રહ્યા છે. જો કે વીર ભગવાન નિર્વાણ પધાર્યા છે તો પણ પંચમ કાળમાં આ ભરત ક્ષેત્રે વીર ભગવાનનું શાસન હજી પ્રવર્તી રહ્યું છે એ તેમનો પરમ પરમ ઉપકાર વર્તી રહ્યો છે. શું કહેવું છે આમાં કે એમણે જે દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આપ્યો એ ઉપદેશનો ધોધ એટલો વિશાળ અને એનો પાયો એટલો ઊંડો હતો કે હજી આજે પણ 2500 વર્ષે એમનું શાસન ચાલુ છે અને એ શાસન હજી પણ અત્યારે આપણને જે ધર્મ લાભ મળે છે એ ભગવાન મહાવીરનો ઉપકાર છે. એમણે જે ધોધમાર ઉપદેશ વરસાવ્યો એને લઈને આ બધું જે શાસ્ત્રો અને ધર્માત્માઓની પરંપરા અને શાસ્ત્રોની પરંપરા જે ચાલે છે એ એમના દિવ્ય ધ્વનિનું કારણ છે. દિવ્ય ધ્વનિમાંથી ગૌતમ સ્વામીએ 12 અંગની રચના કરી અને 12 અંગની રચનામાંથી એ શ્રુત જ્ઞાન હજી ચાલ્યું આવે છે અને એના નિમિત્તે જે ધર્માત્માઓ ઉત્પન્ન થાય છે. ધર્માત્માના નિમિત્તે ધર્માત્મા ઉત્પન્ન થાય અને સંસ્કારી જીવો હોય તો ધર્માત્માની વાણીના નિમિત્તે પણ બીજા ધર્માત્મા નવા ઉત્પન્ન થાય છે. એ પ્રકાર બને છે. એ પરંપરા ભગવાન મહાવીરથી ચાલી છે, હજી ચાલુ જ રહી છે એ શૃંખલા. એ એમનો ઉપકાર છે. વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા. ગૌતમ સ્વામી પછી અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા જેમણે વીર ભગવાનની વાણીના રહસ્યને વિવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે. પોતપોતાની જે વાણીની કૌશલ્યતા હતી એ અનુસાર એમણે શાસ્ત્ર રચના કરી અને ભગવાનની વાણીનું જે રહસ્ય છે, ધર્મ પામવાનું જે રહસ્ય છે, એ રહસ્યને પોતાની શૈલીમાં, જુદી જુદી વિધિ શૈલીમાં એક જ રહસ્યને ભરી દીધું છે.
એમાં શ્રી કુંદકુંદાદી સમર્થ આચાર્ય ભગવંતોએ દિવ્ય ધ્વનિના ઊંડા રહસ્યોથી ભરપૂર પરમાગમો રચીને મુક્તિનો માર્ગ અદ્ભુત રીતે પ્રકાશ્યો છે. પ્રથમ થયા જે દર્શનાચાર્ય છે ત્યાંથી શ્રુત ચાલુ થયું. દર્શનાચાર્ય થયા ત્યાં સુધી શ્રુત બધું કંઠાગ્રે હતું, ગ્રંથારૂઢ નહોતું થયેલું. એ બહુ દીર્ઘ દ્રષ્ટિવંત આચાર્ય થયા અને એમને ખ્યાલ આવ્યો કે હવે આ શ્રુત કંઠાગ્ર રહેશે નહીં અને ગ્રંથારૂઢ કરવું જરૂરી છે. એટલે એમને એ ભાવના હતી અને એમની ભાવના સફળ થઈ. એમને બીજા બે આચાર્યોનો સંયોગ થયો, પુષ્પદંત અને ભૂતબલી આચાર્યોનો. ને એમણે પોતાનું જે કંઠસ્થ જ્ઞાન હતું એ ધારણ કરવાને સમર્થ હતા બંને આચાર્યો. એટલે એમને એક રાત્રે સ્વપ્ન આવ્યું છે, ગિરનારની ભૂમિમાં એ વિચરતા હતા. ત્યાં આજે પણ દર્શનાચાર્યની ગુફા છે ગિરનારની અંદર. હેમનાથ ભગવાનના ત્રણ કલ્યાણક ત્યાં ઉજવાણા છે, દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, ત્રણેય ગિરનારમાં થયા છે. ત્યાં એ આચાર્યો આવ્યા છે. એક રાત્રે એમને સ્વપ્ન આવ્યું છે આ ભાવના અનુસાર કે બે સફેદ બળદ ચાલ્યા આવે છે, બે મુનિરાજ આવે છે. એમને પોતે જે જ્ઞાન હતું એ જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એમણે પોતાની સ્મૃતિમાં ધારણ કર્યું અને ત્યાર પછી અંકલેશ્વરની અંદર તાડપત્ર ઉપર ગ્રંથારૂઢ કર્યું. એને ષટખંડાગમ કહેવામાં આવ્યું છે. એના ઉપર વીરસેન સ્વામીએ બહુ મોટી ટીકા રચી છે સંસ્કૃતમાં અને માગધીમાં અને અર્ધ માગધીમાં. એના 31 ભાગ છે, ધવળ જય ધવળ અને મહાધવળ. એ કર્ણાનુયુગનો વિષય ચાલ્યો ત્યાંથી અને જે કેવળ જ્ઞાન અનુસાર આશ્ચર્યકારી વાતો હતી એ બધી એમાં ભરેલી છે. ત્યાર પછી કુંદકુંદાદી 500 વર્ષે કુંદકુંદાચાર્ય થયા. એમણે જોયું કે અધ્યાત્મનો પણ લોપ થવા લાગ્યો છે એટલે એમણે અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરી અને દિવ્યધનીના અધ્યાત્મના ઊંડા રહસ્યો છે એ પરમાગમો સમયસાર, પ્રવચન સાર, નિયમ સાર આદિ પરમાગમો રચીને મુક્તિનો માર્ગ છે એ અદ્ભુત રીતે પ્રકાશ્યો છે. અને એમના નિમિત્તે અનેક મહાત્માઓ આજે પણ 2000 વર્ષ પછી પણ અનેક મહાત્માઓ ઉત્પન્ન થાય છે. શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ અને આપણા ગુરુદેવ કાનજી સ્વામી, એ બંને મહાત્માઓને ઉપર એમનો આગમનો ઉપકાર છે, સમયસારનો ઉપકાર છે. સમયસાર વાંચીને એમને આત્મજ્ઞાન થયું અને એમના આત્મજ્ઞાન નિમિત્તે ઘણાને એ આ રહસ્યનો લાભ થતો આવે છે અને થતો આવશે. એ પણ પરંપરા ચાલુ રહેશે એ રીતે. હા, ટેપમાંથી કોમ્પેક્ટ ડિસ્કમાં જે થશે એ બહુ લાંબા સમય સુધી, સેંકડો વર્ષ સુધી ગુરુદેવની વાણી જીવંત રહે એની એક યોજનાનો પ્રારંભ થયો છે. અને આપણા મુમુક્ષુએ જે સારી એવી અર્પણતા કરી છે. હાલમાં શ્રી કાન ગુરુદેવ શાસ્ત્રોમાં ગુરુદેવ બિરાજમાન હતા ત્યારે આ ચર્ચા થયેલી છે એટલે એ રીતે લખ્યું છે કે હાલમાં શ્રી કાન ગુરુદેવ શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે. તેઓ શ્રી પોતાના સાતિશય જ્ઞાનને વાણી દ્વારા તત્વ પ્રકાશી આખા ભારતને જાગૃત કર્યું છે. ઠેઠ આ બાજુ ઇમ્ફાલ, મદ્રાસ, તામિલનાડુ ઉપર, ઉત્તરમાં કાશ્મીર, દેહરાદૂન, સહરાનપુર, બધે થી આપણા મુમુક્ષુ મંડળો ચાલે છે અને મુમુક્ષુ નિવાસ કરે છે. ગુરુદેવનો અમાપ ઉપકાર છે, એ ગુરુદેવનો અમાપ ઉપકાર છે, એનું માપ નીકળે એવું નથી. આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે જીવોનું અવભાગ્ય છે. સાતિશય ગુણરત્નોથી ભરપૂર ગુરુદેવનો મહિમા અને તેમના ચરણ કમળની ભક્તિ ભવનિષ અંતરંગમાં પ્રકાશિત રહો એવી પોતે ગુરુદેવની ભક્તિની ભાવના પણ ભાવે છે. એ રીતે આજના મંગળ દિવસે કે કઈ રીતે આ ધર્મની પરંપરા અત્યાર સુધી ચાલુ રહી છે એનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ આમાં આવી જાય છે. Thank you. આ પત્ર ચૈત્ર સુદ 1352 મુંબઈમાં પત્ર નથી પણ ખરેખર 680 પાનું 499 ચૈત્ર સુદ 1352 એટલે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસ છે. તે દિવસે રથયાત્રા ત્યાં ઝવેરી બજારમાં ચાલતી હશે. પોતે ઝવેરી બજારમાં પીઢી ઉપર બેઠા છે અને પોતાની ડાયરીમાં અંગત નોંધ એમણે આ ટપકાવી છે. કોઈને પત્ર લખેલો નથી પણ ડાયરીની અંગત નોંધ છે. અને એ નોંધનો જન્મ એ રીતે થયો છે કે કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની ને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા, એ કરુણાને કારણે એમણે અતિશય કરુણાના ભાવ આવવાથી આ નોંધ ટપકાવી છે પોતાની ડાયરીમાં. એટલા માટે એ વાતનો પહેલો ખુલાસો કરવો આવશ્યક છે કે આમાં લખેલા જે વચનો છે એમાં એનાથી કોઈને નુકસાન ન થાય. એમણે પોતા વિશે ઉલ્લેખ કર્યો છે. એમણે વર્તમાન સમયના સમાજ ઉપર નજર દોડાવી, ત્યાગીઓ વિદ્વાનો ઉપર નજર દોડાવી તો એમ લાગ્યું કે કોઈનાથી કલ્યાણ થાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. કેમ કે નિયમ એવો છે કે જ્ઞાનીથી જ બીજાનું હિત થાય. અજ્ઞાની ગમે એટલો ત્યાગ કરે કે અજ્ઞાન દશામાં ગમે તેટલી વિદવત્તા હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, પણ તેના નિમિત્તે, તેની વાણીના નિમિત્તે, તેના સાનિધ્યના નિમિત્તે બીજાનું કલ્યાણ નથી થતું. કલ્યાણ નથી થતું એટલે એને આત્મજ્ઞાન ન થાય, આત્મજ્ઞાનના રસ્તે ન ચડે એવી એક વસ્તુ વ્યવસ્થા છે. જેમ દીવા વિના દીવો પ્રગટે નહીં, દીવો હોય તો જ બીજો દીવો પ્રગટાવી શકાય, એવી જ રીતે જ્ઞાનીથી જ જ્ઞાન પ્રગટે બીજા કોઈને, જ્ઞાની સિવાય કોઈને બીજી રીતે જ્ઞાન પ્રગટે નહીં. આ એક વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિને લક્ષમાં રાખીને એમણે આ અંગત નોંધની અંદર પોતાના વિશે જે વચનો લખ્યા છે એ પોતાના વચનોના પોતાના સ્વરૂપમાં ઘણું વજનદાર વાત છે અને એનો ઘણો મહિમા કરવા યોગ્ય છે. ન સમજાય તો થોડુંક તકલીફ પડે એવું છે કે આ કાંઈ અભિમાનથી તો નહીં લખ્યું હોય ને, પણ ખરેખર કારુણ્ય વૃત્તિથી અને તે પણ નિષ્કારણ કારુણ્ય વૃત્તિથી. નિષ્કારણનો અર્થ શું છે કે જ્ઞાની કોઈની પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. ન તો જ્ઞાની પોતાના અંગત કાર્યની અપેક્ષા રાખે કે ન તો જ્ઞાની કોઈ બીજા કાર્યોની, સમાજના કાર્યોની પણ અપેક્ષા રાખે. ભાઈ આ સમાજનું કામ છે, આ ધર્માદાનું કામ છે, તમારે આટલું કામ કરો, કરી દેવું, અમે અમે ઈચ્છીએ છીએ તમે આટલું કામ કરો, એવું જ્ઞાની અપેક્ષા રાખતા નથી. જે થાય છે એમના પ્રભાવના યોગના નિમિત્તે સહેજે સહેજે થતું હોય છે, અને એનો પુરાવો છે ગુરુદેવ પોતે, એમનો પુરાવો છે. એમના પ્રભાવના યોગના નિમિત્તે અનેક મંદિરો થયા, લાખો શાસ્ત્રો છપાયા, પણ એમણે ક્યાંય કોઈને કદી એક અક્ષર પણ એ વિષયમાં કહ્યો
નથી.
હા, એટલે પ્રભાવના માટે આવે છે, પણ મંદિર બનાવવાનું ભાવનગરના કોઈ વ્યક્તિને કહેલું ખરું કે હીરાલાલજી તમે મંદિર બનાવવા આવ્યા? કોઈ ગામમાં નહીં. વાત તો એમ બનેલી કે 2024ની દિવાળીએ, 2024ની સાલની દિવાળીએ બેસતા વર્ષે બધા જેમ દર્શન કરવા જાય એમ બધા ગયેલા, ત્યારે ગુરુદેવનો વિહાર તો 2025ની સાલનો નક્કી થઈ ગયો હતો, એ તો દિવાળી પહેલાં લગભગ નક્કી થઈ ગયો હતો, અને એમાં ભાવનગરનું નામ નહોતું વિહારમાં. બધાએ વિનંતી કરી મંડળના સભ્યોએ, સાહેબ વિહારમાં ભાવનગરને 3-4 દિવસ 8 દિવસ મળે એમાં અમારી વિનંતી છે. તો કે બિલકુલ નહીં, આ વખતે ભાવનગર આવવાનો ભાવ નથી, અને તમે આગ્રહ કરો ને વિનંતી કરો તો આવીએ, ને નહીતર ન આવીએ એવો કાંઈ અમારે પ્રકાર નથી. એટલે તમારે કાંઈ આગ્રહ કરવાની જરૂર નથી, ને આગ્રહ કરશો નહીં, આ વખતે ભાવનગર નથી આવવું. મને આશ્ચર્ય થયું, આમ આપણા ઉપર પ્રેમ ઘણો હતો ગુરુદેવને, ભાવનગર ઉપર ભાવ તો ઘણો હતો, પણ તે એ વખતે કંઈ એવો જ વિકલ્પ હતો કે નહીં આવીએ. આપણે સ્વાધ્યાય મંદિર માટે કોઈ જે જમીન ગોતતા હતા, અને એ જમીન આપણને મળી ગઈ દિવાળી પછી, તરત જ મળી ગઈ મ્યુનિસિપાલિટીના લીલામાંથી. આપણે લીધો આ પ્લોટ, મંદિર છે એ પ્લોટ પહેલાં 4 સવારનો આપણે લીધો હતો, એક જ પ્લોટ લીધો હતો. આ પ્લોટ તો પછી આપણે લીધો સ્વાધ્યાય મંદિરમાં, એટલે તરત જ બધા દોડીને ગુરુદેવ પાસે ગયા, સાહેબ અમને જમીન મળી છે ને અમારે એમાં જૈન મંદિર કરવું. આમ તો સ્વાધ્યાય મંદિરનો આપણો વિકલ્પ હતો, પણ પછી વિચાર બદલીને જૈન મંદિર બનાવવું એવું નક્કી કર્યું. એટલે આપણે ગુરુદેવને વિનંતી કરી કે અમારે જૈન મંદિર બનાવવું છે, અને માક્ષર મહિનામાં જ એનું મુહૂર્ત આવે છે, ખાતમુહૂર્ત આવે છે, શિલાન્યાસ, અને આપ પધારો. તો કે ભલે પહેલાં ભાવનગર આવશો પછી બીજે જશું. એટલે આખા વિહારમાં કોઈ પ્રોગ્રામ ડિસ્ટર્બ કર્યા વિના ભાવનગરથી જ એમણે વિહારનો પ્રારંભ કર્યો, અને પહેલાં ભાવનગર પધાર્યા હતા. એ રીતે 2025ના માક્ષર મહિનામાં મંદિરનું શિલાન્યાસ મુહૂર્ત થયેલું, ગુરુદેવની ઉપસ્થિતિમાં થયેલું, અને ત્યાર પછી 2025માં જ, હા 26માં, 2026માં પ્રતિષ્ઠા થઈ. એક 1.25 વર્ષ પછી, લગભગ 1.25 વર્ષ મંદિર બનતા લાગ્યું, અને એ મંદિર થઈ ગયું શિખર સુધીનું, પછી પ્રતિષ્ઠા થઈ. ને તો બધા આપને બધાને ખબર છે, હા, વૈશાખ સુદ બીજની ગુરુદેવની જન્મજયંતિ પણ અહીંયા ઉજવાણી, ને વૈશાખ સુદ ત્રીજની પ્રતિષ્ઠા પણ. એટલે કોઈ ધર્મ પ્રભાવના કાર્યો કરતા હોય તો ગુરુદેવની અનુમોદના હતી, પણ એ પોતે આરંભ સમારંભમાં કદી પડતા નહીં, એ રીતે પોતે નિર્લેપ રહેતા હતા. એનો અર્થ શું થાય? એનો અર્થ અહીંયા કૃપાળુદેવે 430 પત્રના પહેલા પેરેગ્રાફમાં લખેલો છે, જુઓ, કે ધર્માત્માની એ બાબતમાં વૃત્તિ કેવી હોય છે. 26મા વર્ષે એ વાત એમણે લખી છે, પાનું 363 પહેલો જે પેરેગ્રાફ છે એમાં, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે, કોઈ પણ જીવ, સગા સંબંધી મિત્ર શત્રુ કાંઈ જોવાનું નથી એની અંદર, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, કારણના કારણને, હો, અંશપણે પ્રાપ્ત થવાના કારણને પણ પ્રાપ્ત થાય, કે એને જો પરમાર્થ માર્ગ, મોક્ષ માર્ગ મળે એવું કોઈ કારણ ઉપસ્થિત થતું હોય. એટલે આ જિનેન્દ્ર મંદિર, જિનેશ્વરનું મંદિર છે, એ પણ પરમાર્થ માર્ગના કારણભૂત છે. પ્રાપ્ત થાવ એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે, અને આ માર્ગ તો પેલા તીર્થંકર થી આ ભરત ક્ષેત્રમાં ચાલે છે. ઋષભદેવ ભગવાને પણ આ માર્ગ નિષ્કારણ કરુણાનો પ્રવર્તાવ્યો છે. એક સમયની ઢીલ કરવાનો અભિપ્રાય સત્પુરુષ નો હતો. સમય માત્ર ના અનુકાળે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હોય એમની ભાવના કેવડી વિશાળ છે કે જગતના બધા જીવો પામી જાવ. ભવ્યો અભવ્યો કાંઈ જોતા નથી, શત્રુ મિત્ર કાંઈ જોતા નથી, રાગ દ્વેષ ક્યાંય નથી, બધા પામો પામો બધા પામો. એટલા માટે જીન મંદિરની અંદર કોઈના માટે દર્શન પૂજન નો પ્રતિબંધ હોય શકે નહીં, કોઈના માટે ન હોય. સવર્ણ અવર્ણ કાંઈ જોવાનું એમાં નથી હોતું, કોઈ પણ મનુષ્ય આવી શકે છે. જૈન જૈનેતરનો પણ એમાં ભેદ પ્રભેદ હતો. આ તો મારું જૈન મંદિર છે, મુસલમાને આવવું કે ન આવવું, ક્રિશ્ચન આવી શકે કે ન આવી શકે, કે એ બધા આવી શકે છે, કોઈને આવવાનો પ્રતિબંધ નથી. પછી બીજાનો તો સવાલ જ નથી. એ સમસરણમાં એવું છે, સમસરણમાં કોઈને પ્રતિબંધ. અહીંયા તો તિર્યંચ પણ આવી શકે છે, જીવંત સ્વામી બિરાજે છે ને, એ તિર્યંચો પણ આવે. ક્રોધમાં ક્રોધ, ક્રોધીમાં ક્રોધી પ્રાણી, નાગ, સર્પ, અજગર, વાઘ, ચિત્તા, દીપડા, સિંહ, બધા હાથી બધા આવે. એમાં સંઘની પંચેન્દ્રી બધા આવે. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આખો લોક આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આખો લોક આત્મ સમાધિ પ્રત્યે હો. બધાને સમાધિ સુખ પ્રાપ્ત થાઓ, કોઈ દુખી ન રહ્યો. અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આદિવ્યાધિ કે ઉપાધિ પ્રત્યે ન હો. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ થાવ. અને અવકાશપણે એટલે ત્યારે જ સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિવંત હોય. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો. એમાં જે જીવો કલ્યાણ આત્મકલ્યાણ કરવાની ભાવના વાળા થાય એવા સુપાત્ર જીવો પ્રત્યે તો જ્ઞાનીઓને વિશેષ ભાવ, વિશેષ સદભાવ ભાવ રહે છે કે આ જીવને સંસારથી છૂટવાનો ભાવ થયો તો એને ખૂબ જ પોતે રિસ્પોન્સ આપે છે અને આદર આપે છે. એવો આદર આપવા માટે આ વચનો લખાયેલા છે 680 નંબરના પત્રના દેશે ઉતરો. હવે પોતાની વાત કરે છે કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, પોતાને મોક્ષની જ માત્ર ઈચ્છા હતી, મોક્ષ સિવાય 680 પાનું 499 જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા નહોતી અને સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાની થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. પોતાને પેલા મોક્ષની ઈચ્છા થઈ હતી, મુમુક્ષુ થયા ને ત્યારે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી હતી કે આવી મોક્ષ દશા મને પ્રાપ્ત થાવ. એ મોક્ષ દશા પ્રાપ્ત થયા પહેલા પ્રારંભમાં જ મોક્ષ માર્ગની અંદર સ્વરૂપ રમણતા શરૂ થઈ, ચોથા ગુણ સ્થાનથી ત્યાં તો મોક્ષની ઈચ્છા પણ પર્યાય દ્રષ્ટિ બંધ થઈ ગઈ ને. મોક્ષ તો પર્યાય છે અને મોક્ષની દશાથી અનંત ગુણ સમૃદ્ધ પોતાના આત્માનો અનુભવ થયો સ્વસ્વરૂપે, એટલે મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ ગઈ, નાશ થઈ ગઈ. તેને હે નાથ કહે છે, હે મહાવીર ભગવાન આજના દિવસે કહે છે, હે નાથ તું તુષ્ટમાન થઈને એટલે પ્રસન્ન થઈને પણ બીજું શું આપવાનું હતું? તારી પાસે મોક્ષ દશા છે ને બીજાને મોક્ષ પમાડવાની કળા છે, પણ અમને તો હવે મોક્ષની ઈચ્છા નથી રહી, અમે સ્વરૂપમાં આવી ગયા છીએ, તો પ્રસન્ન થઈને હવે તું શું આપીશ? એમ કે તું ક્યારે નામ લીધું છે ભગવાનનું? શું બતાવે છે? ભગવાન પ્રત્યે અતિશય ભક્તિ બતાવે છે. શું અતિશય ભક્તિ હોય ત્યારે ગુરુને અને ભગવાનને તમે માંથી તું કહેવામાં આવે છે. હા હા, બાળક એમ જ કહે છે ને, બાળક માને તું જ કહે છે ને, પિતાને તું ન કહે, માતાને કહે, એ પ્રેમનો ફેરક છે ત્યાં. શું? હા, એક ભાવ છે, બે બે પણ નથી રહ્યું એમ. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, હું તું કઈ હવે જુદા નથી. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છે. હવે લેવા દેવાની કડાકૂટ તો બે હોય વચ્ચે હોય, બે પણ ન હોય ત્યાં લેવા દેવાની વાત ક્યાં રહી? હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છે. હો, એ કબીરજી ગાયું છે હો, કે ભક્તિ એવી પ્રેમમય હોય હું કે જામે દૂજો નહીં, એમાં કોઈ બીજો બીજાની જગ્યા જ નથી ત્યાં, અમે બે એક જ છીએ. એમને ગુરુ પ્રત્યે એ ભક્તિ એટલી લીધી છે. ગુરુને કહે છે કે હવે પ્રેમ ગલી હતી સાંકડી, બહુ સાંકડી ગલી છે, આમાં બીજું આમાં એવું નથી, એક જ જણ હાલે એવું છે. એટલે હવે ગુરુને શિષ્ય બે આમાં હાલી એવું નથી, એક જ થઈ ગયા છીએ હવે. શું? હા, ગુરુને ભગવાનથી કઈ નીચે ગણતા નથી, ગુરુને ભગવાન જ ગણે છે. અને એ બરાબર યોગ્ય જ છે. તો શું? હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ, અને એ જ અમારો પરમાનંદ છે. અને એ જ અમારો પરમ આનંદ છે કે હવે અમારે કાંઈ મોક્ષ લેવો દેવો એ કાંઈ વાત રહી નથી. હવે બીજા જીવોને ઉદ્દેશીને લખે છે કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો. કોને સંબોધે છે? કે જે કલ્યાણના માર્ગને યથાર્થ રૂપે નથી સ્વરૂપ સમજ્યા, આત્માના પરમાર્થ સ્વરૂપને પણ જે યથાર્થ રીતે નહીં નથી સમજતા, એવા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પે છે. શું? મોક્ષનો કલ્યાણનો માર્ગ સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાથી કલ્પીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં, એ અનેક પ્રકારના ઉપાયો, ક્રિયાકાંડ, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન, ધ્યાન બધું ઘણું કરે છે, એમ પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણીને એ આત્મકલ્યાણ પામતા નથી, પણ ઉલટાના એમના ભવભ્રમણમાં વૃદ્ધિ કરે છે એમ જાણીને નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. અમારું હૃદય રડવા માંડે છે, અરે રે બિચારા, ધર્મના ક્ષેત્રમાં આવીને ભાવ વૃદ્ધિ કરે છે. શું? આત્મકલ્યાણના માર્ગને નહીં જાણતા હોવાથી અજાણપણે કલ્યાણ અકલ્યાણના માર્ગને કલ્યાણનો માર્ગ માનીને ભાવ વૃદ્ધિ કરે છે, અરે રે, આવા બિચારા દુઃખી થશે, બહુ દુઃખી થશે. એને એની અને એના ભાવિ દુઃખી પર્યાયને જ્ઞાનમાં લેતા એમને પોતાને રડવું આવે છે. જેમ કોઈ બહુ બહુ દુઃખી જીવને જોતા બીજાને પણ દુઃખ થઈ જાય, એમ પરિભ્રમણ કરનારા જીવો પ્રત્યે એની ભાવિ પર્યાયો દુઃખમય જોઈને પોતાનું હૃદય અત્યારથી રડે છે. નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે, અને એ નિષ્કારણ કરુણામાંથી આ હૃદય ચિતાર એમનો નીકળ્યો છે, જે વચનો નીકળ્યા છે એમાંથી નીકળ્યા છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને, એટલે પોતાને એમ કે છે, ભૂલા તો અવિદ્યમાન વીર છે, જે દાલીમાં પધાર્યા એ તો કઈ અત્યારે છે નહીં, અવિદ્યમાન થઈ ગયા છે. તો વર્તમાને વિદ્યમાન વીરને એટલે પોતાને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? નારા લગાવતા હતા ત્યાં. શું? મહાવીર સ્વામી ભગવાનનો જય હો, જય મહાવીર, જય મહાવીર કરે. શું? પણ આ ભગવાનનું દર્શન ક્યાંથી થવાનું હતું? વર્તમાન વીર છે એને એની ઉપેક્ષા કરે છે, ભૂતકાળના વીરને શોધવા માટે ફાંફા મારે છે, પત્તો લાગવાનો નથી, એમ કહીને એ ઉપદેશ આપ્યો છે અહીંયા, કે વર્તમાન જ્ઞાનીને તમે અનુસરો, ભૂતકાળમાં ભલે તીર્થંકર થઈ ગયા હોય, તીર્થંકરથી સમર્થ તો કોઈ નથી ઉપદેશક, તો પણ એ ભૂતકાળના તમે ભગવાનને શોધવા જશો તો તમારો પત્તો લાગશે, કદાચ તમારો પત્તો લાગવો હશે તો વર્તમાન જ્ઞાની ને અનુસરશો તો પત્તો લાગશે, નહીતર પત્તો નહીં લાગે. એવા જીવોને શ્રી મહાવીર નું દર્શન ક્યાંથી થાય કે કદી થઈ શકે નહીં. ઓ દુષ્મ કાળના દુર્ભાગી જીવો, શું કેવા, આ એક તો કાળ દુષ્મ છે, હીણો કાળ છે, વિપરીત પરિણામ વાળા જીવોની સંખ્યા વધારે છે, એ દુર્ભાગ્ય છે આ કાળનો. એ દુર્ભાગી જીવો ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરના શરણે આવો. ભૂતકાળના મહાવીરને શોધવાની ભ્રમણાને છોડી દો, તમે એના સ્વરૂપને સમજી નહીં શકો. મહાવીર ભગવાનના સ્વરૂપને પણ જ્ઞાની તમને સમજાવી શકે, તમારી મેળે તમે નહીં સમજી શકો. એ મહાવીરને શોધવા માટે અથડાતા જીવ એ મહાવીરને ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એટલે પોતાને એવા મહાવીરના શરણે આવો. અમે જ મહાવીર સ્વરૂપ છીએ, અમારા શરણે તમે અમારા ચરણમાં આવી જાઓ, તમારું કલ્યાણ થવાની શક્યતા છે, એ સિવાય શક્યતા દેખાતું. મહાવીરના શરણે આવો એટલે તમારું શ્રેય જ છે, તમારું કલ્યાણ થઈ જશે. જ્ઞાનીના ચરણ કમળમાં જે સર્વભાવ અર્પણ કરીને વર્તે છે તેનું અવશ્ય કલ્યાણ થઈ જાય છે, ગેરંટી થાય છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવો, જિજ્ઞાસુ કહો, આત્મકલ્યાણની ભાવનાવાળા કહો, એ જીવો કેવા હોય છે એનું આ ચિત્ર મૂક્યું છે. સંસારના તાપથી ત્રાસ પામેલા, શું સંસારની અનુકૂળતાથી રાજી થયેલા નહીં, શું સંસારની અનુકૂળતાઓથી સંતુષ્ટ પામેલા ને, ઘણાને શું થાય છે કે જન્મે ત્યારથી પ્રતિકૂળતા ન આવી હોય અને અનુકૂળતા મારી આ હોય, એને સંસારનો ત્રાસ લાગે નહીં, અને સંસારનો ત્રાસ લાગે નહીં ત્યાં સુધી એને ખરી જિજ્ઞાસા અને ખરી ભાવના મુક્ત થવાની થાય નહીં. એટલે કોને બોલાવ્યા છે, કૃપાળુદેવે આમંત્રણ કોને આપ્યું? હવે એ આમંત્રણમાં આપણે સામેલ થવું હોય તો કેવી રીતે થવું, આ નક્કી કરવાનો વિષય છે. નાની આમંત્રણ આપે છે આત્મકલ્યાણ માટે, પણ કોને, કે જેને હજી સંસારમાં રાચવું છે નાચવું છે એને આમંત્રણ નથી આપતા. કેમ કે એને આમંત્રણ આપે તો એ આવવાના નથી, એ ના પાડશે કે અમારે કામ અમારે અત્યારે ફુરસદ નથી, એને કઈ અડે નહીં, કઈ ઉપરથી બધું જાય, એને ગ્રીકલેટિન જેવું લાગે કે શું બધી વાત આવે છે આમાં, કઈ આપણને કઈ મેળ પડે એવું લાગતું નથી, એને વૃત્તિ જ કામ ન કરે. શું જ્ઞાની પુરુષ નું આમંત્રણ પહોંચે એને, શું આત્મકલ્યાણ માટે જ્ઞાની પુરુષે લખેલી કંકોત્રી છે સમજવાની, શું આવો આત્મકલ્યાણ માટે. પણ કેવા થઈને, સંસારના તાપથી ત્રાસ પામ્યા હોય તો, નહીં તો તમને અમારી વાત ગળે નહીં ઉતરે, અડશે નહીં, સ્પર્શ અંદર નહીં સ્પર્શે, અંતર નહીં ભેદાય, ઉપર ઉપરથી આ પાડશો તો પણ અંતર ભેદાશે નહીં. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા, ત્રાસ પામીને મુક્ત થવા ઈચ્છે છે, શું નહીતર શું પરિસ્થિતિ હોય છે કે બધા જીવોને સંસારના સંયોગોની ચિંતા એટલી છે, એટલી ચિંતા છે કે થોડુંક આગું પાછું થાય ને ત્યાં આખો આત્મા અંદરથી હલવા માંડે. સરવૈયામાં 1-2 લાખની કમાણી હોય ને એમાં 1 સાલ 75% થાય ને તો એને ન ગમે, 25% ઓછી થાય તો ન ગમે, આમ વાંધો ન આવે કાંઈ બહુ એમાં 25%માં, પણ એને એમ થાય કે આ કમાણી મારી ઘટી કેમ, આજે અટી ઘટી કાલ કંઈ વધારે ઘટી જશે તો, એટલે ચિંતામાં ને ચિંતામાં એટલો ઘેરાયેલો રહે છે જીવ કે એ ચિંતાના ઘેરાવામાંથી બહાર નીકળી ન શકે. એક પાય ક્યારે નીકળે, કે સંસારના તાપથી ત્રાસ પામેલો હોય ત્યારે મુક્ત થવાની ચિંતાથી ઘેરાય, મુક્ત થવાની ચિંતાથી ઘેરાય, એને સંયોગોની ચિંતા ન રહે. સંયોગો છે પુણ્યનું ફળ છે, જે જીવો પુણ્યના ફળની ચિંતામાં છે એ પુણ્યની ચિંતામાં છે, એ મોક્ષની ચિંતામાં નથી. આમાં શું છે, બે વાતને મેળ કરવાનો, વિચારીને મેળ કરવાનો છે. જેને પુણ્ય જોઈએ છે એને મોક્ષ નથી જોતો, મોક્ષ જોઈએ છે એને પુણ્ય નથી જોઈતો. એટલે જે અનુકૂળતાઓ ઈચ્છે છે એ પુણ્યને અને પુણ્યના ફળને ઈચ્છે છે, એ મોક્ષને ઈચ્છતા જ નથી. કહેતા હોય તો ખોટું, સાચું માનવું નહીં એનું. હું અને જે મોક્ષને ઈચ્છે છે એને પુણ્યના પુણ્યને પુણ્યના ફળની દરકાર નથી. ગમે તે અવસ્થાઓ મારે મારું કલ્યાણ કરવું છે એમાં કોઈ પણ અવસ્થામાં હું કલ્યાણ કરી જ લઈશ, કર્યા વગર રહેવાનો નથી. એમ ઉપાડ આવે છે જુદી રીતે આખો. સંસારના ત્રાસથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમ, એવા પરમાર્થ પ્રેમી જે જિજ્ઞાસુ હોય એવા જીવોને ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને, ત્રણેય પ્રકારની આદિ વ્યાધિને ઉપાધિ બધી અગ્નિને શાંત કરવા માટે અમે અમૃતના સાગર છીએ. અમારી પાસે અમૃતનો ટૂંટો નથી, આખા ને આખા તમને અમૃતમાં જબોળી દઈએ એમ છીએ. સો અમૃત પીવડાવશો એમ નથી કહેતા, અમૃતની અંજલી આપશો એમ નથી કહેતા, ટીપા બે ટીપા પાસો ને તમે અમર થશો એમ નહીં, અમૃતના સાગરમાં ડૂબી જાવ એટલું અમારી પાસે અમૃત છે. જૈનેતર છે બધા પુણ્ય કર્મ ને ઈચ્છે છે, અને એટલા માટે ટોડરમલજી એ શ્વેતાંબર ને અન્ય મતમાં નાખવાનું કારણ એ છે કે એ લોકોની મોક્ષની જે ઉદ્દેશના છે એ છૂટી ગઈ અને કર્મ પુણ્ય કર્મની દેશના ચાલુ રહી ગઈ. એ પરંપરા ચાલી, એ તો અત્યારે ખૂબ વધી ગઈ પાછી. સો આખું જગતમાં મૂળ જૈન ધર્મને છોડીને અથવા સત્પુરુષોના જ્ઞાની પુરુષોના માર્ગને છોડીને બધે પુણ્યનો ઉપદેશ છે, અને જ્યાં પુણ્યનો ઉપદેશ છે ત્યાં મુક્તિનો ઉપદેશ નથી એમ સમજી લેવું. કેમ કે એક સંસાર માર્ગ છે ને એક મોક્ષ માર્ગ છે, બે જ માર્ગ છે, ત્રીજો માર્ગ નથી. મોક્ષ માર્ગને પસંદ કરે, સંસાર માર્ગને જરાય પસંદ કરે નહીં એમ છે. લપસણી જગ્યા છે ને, ક્યાંક તો લપસી જશે. એક ડિગ્રીનો એંગલ પીડ્યો જુદો એટલે એનો છેડો ક્યાંયનો ક્યાંય લંબાઈને દૂર જીવ્યો જશે. એક જ ડિગ્રીનો એંગલ હોય તો એમ લાગે આમાં હું, આ તો થોડોક જ ફેર છે ને, આ બહુ જાજો ફેર ક્યાં છે. આ તો પુણ્યનું બંધી પુણ્ય ઉપાદેય માને છે, બાકી બીજા પુણ્ય નથી માનતા. ભાઈ રસ્તો ફેર થઈ ગયો, એ તત્વ જુદું છે, મોક્ષ તત્વ જુદું છે અને પુણ્ય તત્વ જુદું છે. તત્વ જુદું છે, આખું વિરુદ્ધ તત્વ છે, એક ઉપાદેય છે ને એક એ છે, જુદી વાત છે. સુમંત્ર ભગવાન તો પડ્યા રહ્યા, એ તો એમ જ થાય. પુણ્ય ને પુણ્ય ના ફળ ને ઈચ્છે ત્યાં પછી બધા તું જ ચાલુ થઈ જાય. ભગવાન વિધિપૂર્વક બધું હોય છે. ખાલી ખાલી સ્ટેચ્યુ મૂક્યું છે.
દરેક ધર્મના સંપ્રદાયો
આપણે જે વાત કરીને કાંઈ નહીં, તો કાંઈ નહીં પછી નિરા તેની ચર્ચા કરશું.
આ વાત
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ થવા માટે પોતે કલ્પવૃક્ષ સમાન છે. મુમુક્ષુ જીવને ઈચ્છિત સુખ મળે એવું આ સ્થાન છે એમ પોતાના માટે લખે છે. યથાર્થ લખે છે, કરુણામાંથી લખે છે. કોઈને કલ્યાણ કરવું હોય તો આવી જાવ એમ કે છે. શું 29મું વર્ષ ચાલે છે? નથી તમારી પાસે પુસ્તક છે કે નહીં? કાંઈ 29મું છે, 29મા વર્ષે લખે છે. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા બીજા શ્રી મહાવીર જ છીએ. કેમ? કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. ભગવાન મહાવીર પરમાત્મા સ્વરૂપ થયા ને અમે પણ પરમાત્મા, અમારા પરમાત્મા સ્વરૂપને અમે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. એટલે આ કાળના અમે બીજા રામ છીએ, બીજા શ્રીરામ. એટલા માટે કીધા કે અન્ય મતીઓને પણ આવવું હોય તો આવી જ આવે એમ કે છે. આમ તો શું છે કે તીર્થંકર ભગવાનનો જેટલું પુણ્ય હોય એટલું પુણ્ય બીજા કેવળીનું પણ ન હોય, પણ રામચંદ્રજી એક એવા પુરુષ થયા આ 24મા ઉંડાવસર પુણ્યમાં કે જેનું પુણ્ય બહુ મોટું હતું. એટલું બધું એમનું પુણ્ય હતું કે એમના નામે આખો એક સંપ્રદાય ઊભો થઈ ગયો, એક નવો જ સંપ્રદાય ઊભો થઈ ગયો. પણ જબરજસ્ત પુણ્ય અને પવિત્રતા જન્મથી લઈને આવેલા, ત્રણ જ્ઞાન તો જન્મથી હતા એમને. અને આ બલભદ્ર 63 સલાખા પુરુષમાંથી હતા. એટલે એટલી બધી એમની પ્રસિદ્ધિ છે કે આજે હજારો વર્ષ પહેલાં મુનિ સુવૃતનાથ ભગવાન 20મા તીર્થંકરના એ સમકાલીન હતા. જ્યારે 20મા તીર્થંકર એ વિચરતા હતા ત્યારે રામચંદ્રજી પણ હતા અને એમના સમોસરણમાં એ જતા. બીજા પણ કેવળીના સમોસરણ આવે તો એમાં પણ જતા હતા. મુનિ દીક્ષા અંગીકાર કરીને કેવળ જ્ઞાનને પામ્યા છે. માંગી તુંગીથી મોક્ષ ગયા, ત્યાંથી બીજા કરોડો મુનિઓ ત્યાંથી પણ ગયા છે. એમની આખી ટીમ ગઈ, હનુમાનજી, સુગ્રીવ, નીલ, મહાનીલ, બધા બધા એ બધા મોક્ષ ગયા. એમની સાથે જે જોડાયેલા હતા, બહુ નજીક હતા, સમીપ હતા. એ કોઈ વાંદરા વાંદરા નહોતા કે તો બધા ખોટી રીતે ચિત્ર્યું છે. એ વાનર એક વંશ હતો, કુળ હતું. એમ રાવણ પણ રાક્ષસ નહોતો, પણ એ રાક્ષસ કુળ હતું. એ બોલ કુળનું નામ છે. હે તો વિદ્યાધર મનુષ્ય હતા, બહુ રૂપાળા હતા. એમ હનુમાનજી તો કામદેવ પુરુષ હતા. એમને કંઈ વાંદરાનું મોઢું નહોતું, હું તો કામદેવ પુરુષ હતા. અને એ વૈભવે મોક્ષે ગયા છે. તો શું હા છે ને, આપણે બધાના નામ આવ્યા જ ને આજે. હે જ્યારે કોઈ મહાપુરુષ મોક્ષે પધારે તો એકલા ન જાય. એમ રામચંદ્રજી પણ પ્રખર મહાપુરુષ થયા, ભલે તીર્થંકર નહોતા પણ પ્રખર મહાપુરુષ થયા. તો એમની સાથે આખી એમની ટીમ બધા મોક્ષગામી હતા. બધા મોક્ષ ગયા, લવકુશ પણ ગયા ને એમના પુત્રો પણ ગયા, પાવાગઢ થઈ
ગયા.
મોક્ષ મંડળી કહેતા અનેક અનેક જીવો તૈયાર થઈ રહ્યા છે. સમોસરણની તૈયારી અહીંથી થઈ, ગુરુદેવના સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણની તૈયારી અહીંથી ચાલુ થઈ. હજી તીર્થંકર નામકર્મ માનતા નથી. હજી દેવલોકમાં ગયા ત્યાંથી મનુષ્ય થશે ને ત્યારે તીર્થંકર નામકર્મ બાંધવાનું, પ્રકૃતિ બાંધવાની શરૂઆત થશે એક ભાવ પછી. પણ અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ, ઉપદેશ ચાલુ થઈ ગયો ને એટલે અત્યારથી તૈયારી થઈ ગઈ. વાત બહાર પડી ગઈ, તીર્થંકર પ્રકૃતિ બાંધ્યા પહેલાં બેસને જાતે સ્મરણ થયું એટલે વાત બહાર પડી ગઈ કે સુમંદર ભગવાનની દિવ્યધ્વનિમાં આ વાત આવેલી છે. ત્યાંથી એ વાત બહાર પાડી. ગુરુગુણ સંભાળણામાં ઘણી વાત આવે છે એ બધી. શું કે આ વાત કે મારી ગુરુદેવ માની લે એવું નહોતું કાંઈ, બહુ પરીક્ષા કરી છે કે જાતિ સ્મરણની વાત એમને માને નહીં કે શું. લગભગ ગુરુગુણ સંભાળવામાં ઘણી ચર્ચાઓ આવી છે, બહુ કેટલીય ચર્ચાઓ આવી છે. અને એ ચર્ચા તો એકલા બેઠા હોય ને બહુ છૂટથી બોલતા હોય ત્યારે કરેલી ચર્ચા છે એ બધી. કોઈ 5-10 બહેનો જો નજીકના ને બહુ છૂટથી ને બહુ મૂડમાં હોય ત્યારે કરેલી ચર્ચાઓ છે ને એ આ બધી બહાર પડી છે. કોઈ કોઈ યાદ આવશે તો વાત કરશું. આ અંતર અનુભવ, આ અમે અભિમાનથી નથી લખતા એમ કે છે, અમે પરમાત્મા થયા છીએ ને બીજા રામ છીએ ને બીજા મહાવીર છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો નથી લખ્યો, પર્યાયના અભિમાનથી નથી કરેલી વાત આ. શું પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ઓમ શ્રી મહાવીર. ભગવાન મહાવીરનું નામ દીધું પછી. હા, શું અમારા હૃદયનો ચિતાર છે એ આ વચનોથી અમે પ્રદર્શિત કર્યો છે. કોઈને આત્મકલ્યાણ કરવું હોય તો આ સીધો રસ્તો છે, સીધામાં સીધો રસ્તો છે. બીજા આડાઅવળે રસ્તે ફેર ફરીને જવું એના કરતાં સીધે રસ્તે અમને ગમે ત્યાં જાવ તો આ રસ્તે તો આવવું જ પડશે. જ્ઞાનીના ચરણમાં તો આવવું જ પડશે. એ આપણે લીધું છે બહુ સરસ. આનંદગંજીએ 15મા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં એ વાત કરી છે. શું કે આ રસ્તે આવો તમે, બાકી બીજા રસ્તે જશો તો આ રસ્તે આવવું પડશે. મને પદ યાદ નથી રહ્યું પણ કાલે જ વાંચ્યું તો બહુ સરસ એ વાત કરી છે. આનંદગંજી 24માંથી લેવો સદગોને કાલે લાવી રાખજો, આપણે એમાંથી લેશો એ વાત. અત્યારે આત્મકલ્યાણ શું, આત્મકલ્યાણ કરવાનું અહીંથી શ્રી ગણેશ કરવા, શું અહીંથી પૂજન શરૂ કરવું. ખાસ કરીને તમારા મિત્રને શરૂઆત કરવી બરાબર આથી. હવે આ માર્ગે હાલ્યા હોવ, હવે ઓલો માર્ગ છોડી દો, બધું બધું છોડવા એમાં કાંઈ નથી, એમાં ક્લેશ સિવાય બીજું કાંઈ નથી. હો આ સુખી થવા, આ સુખી થવાનો ઉપાય છે. હે, 8:30 નો ટાઈમ છે, બાકી આવવું હોય તો ગમે એ ટાઈમે એને વાંધો આવે એવું નથી.